भयउ न अहि न न अब होनिहारा। भूप भरत जस पिता तुम्हारा। जे पिता ने पुत्रो यश अपावे, जे पुत्रो ना नाम थी पिता ओळखाय। राम कोना पुत्र? तो पुत्र ना यश एवा होय जेना थी पिता नु नाम उज्जवल थाय, जेनो यश धवल बन्यो होय। એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત, તારા પિતાના અહોભાગ્ય મહારાજ દશરથજીના એનું વર્ણન ન થઈ શકે એમ, ન અબ હોનિહારા, ન અહઈ ન હોય, અત્યારે તારા પિતાજી આવો કોઈ પિતા નથી, ભવિષ્યમાં થશે નહીં અને ભૂતકાળમાં હતા પણ, તો જેનો યશ પુત્રોથી વધ્યો હોય એ પિતાને પણ કેટલું આમ ગૌરવ લાગે, મારા બાળકો, મારા પુત્રો, મારા સંતાનો, આવા લાયક અને આટલા સંસ્કારી। તો પિતાના નામની દીવાદાળી ઊભી કરી શકે યશ એવાને માટે, હે ભરત, તો એ શાની ચિંતા કરું છું? તારા પિતા તો જે જીવન જીવી ગયા છે એવું આ સૃષ્ટિમાં કોઈ જીવી શક્યું નથી, જીવવાનું નથી, અને ભવિષ્યમાં આવું જીવન જીવશે। આવા પુત્રો જ પ્રાપ્ત નહીં થાય ને, જા, એ ભાગ્યશાળી પિતા કે જેને આવા, જેનો ધવલ યશ આ સૃષ્ટિમાં લહેરાયા જ કરતો હોય યુગ યુગથી, એના માટે સ્વાભાવિક છે વશિષ્ઠ મહારાજ તપસ્વી બોલે, ન અબ હોનિહારા, ભૂપ ભરત જસ પિતા તુમ્હારા, તારા પિતા એ તો તારા પિતા છે, એની તુલના એ કોઈ નહીં આવી શકે। બસ આટલી વાત કહ્યા પછીથી ભરતજીને કહ્યું છે, વિધિ હરિહર સુરપતિ દિશનાથા વરનઈ સબ, આ બધા જ બ્રહ્મા વિષ્ણુ દેવો, દેવોના રાજા દિશીનાથો દિક્પાલો પણ અમુક્ત કંઠે ધરાય નહીં, કે જેટલા જશ ગાઈએ એટલા ઓછા। આમ એક અહોભાવ વ્યક્ત કરતા મહારાજ વશિષ્ઠજી દશરથજીને માટેનું પોતાનું મુક્ત કંઠે, મુક્ત મનથી અને હૃદયના ભાવથી એમનો ખૂબ જ યશ ગાયો છે। સબ પ્રકાર ભૂપતિ બડ ભારી, ભરત રાજા દશરથ મહાન ભાગ્યશાળી, બધી રીતે હવે એમાં કંઈ પણ કચાશ છે નહીં, અને એટલા માટે બાદ વિષાદ કરી એના માટે ખોટો વલોપાત કરીશ નહીં। માણસને સ્વાભાવિક છે કે જ્યારે બીજાની વાત કરવાની હોય, આશ્વાસન આપવાનું હોય, ત્યારે એને બહુ હળવાશ લાગે, પેલાને બહુ ડાહી ડાહી વાતો કરે, પણ જ્યારે એ વાત પોતાની ઉપર જ આવી પડી હોય ને, ત્યારે એને પોતાને ખબર પડે કે આ આઘાત કેવો ભયંકર છે। તો એ ભયંકરતાને લક્ષમાં રાખીને વશિષ્ઠજી મહારાજે પણ કહ્યું છે, સબ પ્રકાર તારા પિતા બધી જ રીતે ભાગ્યશાળી છે, જીવતા પણ ભાગ્યશાળી હતા અને મૃત્યુ પછી પણ મહાન ભાગ્યશાળી બન્યા છે, એટલા માટે મનની અંદર સહેજ પણ ગ્લાની વ્યથા શોક કરીશ નહીં। બસ આટલું બધું સમજાવ્યા પછીથી હવે આ ચિંતા છોડી, ભરત તારા પિતા માટે આ દુઃખની લાગણી છે તે કાઢી નાખ, હસતા હસતા ગયા છે, જેનો યશ વિમલ છે, તો એના માટે પણ આપણે હસવાનું હોય કે મારા પિતા જેવા તેવા નહોતા. ગયા છે તો દબદબા ભર્યા ગયા છે, કઈ ગરીબ થઈને, રાંક થઈને, બિચારો બાપડો થઈને, પગ ઘસતા ઘસતા નથી. પોતાના વંશનું ગૌરવ વધારતા ગયા છે. ભલે પ્રાણ જવા હોય તો જાય, પણ આપેલા વચન ન જવા જોઈએ. અમારી વંશની પરંપરા છે ને એ વંશની પરંપરાને પણ ખૂબ મજબૂત બનાવીને ગયા છે. મારા દશરથ માટે શાનો શોક કરો છો? યહ સુની સમુજી શોક પરિહરો. બસ આવા યશસ્વી પિતાને માટે મનમાં જરાય શોક કરીશ નહીં, દુઃખી થઈશ. પ્રેમથી એમને વિદાય આપ, હસતા મોડે વિદાય આપ પિતાજીને પણ. પહેલું નથી એટલું, પોતાના સ્વજનને વિદાય આપવી સહેલી નથી. છતાંય વશિષ્ઠજી મહારાજ જેવા તપસ્વી અને ત્યાગી કે ભરત તારા પિતાને હસતે મોડે વિદાય આપ ગયા છે. શિરધરી રાજ રજા. અને હવે એક જ સૂચન છે, તારા આવા પિતાએ તને આજ્ઞા આપી છે, અને કૈકેયીએ માંગેલા વરદાનને આપીને તને રાજ આપ્યું છે. તે માંગ્યું નથી, તે ઈચ્છ્યું પણ નથી. મહારાજ દશરથ, તારા પિતાએ તને સામે ચાલીને વચનબદ્ધતાથી આપ્યું છે, અને એટલા માટે કહ્યું શિરધરી રાજ રજાયશ. મહારાજ દશરથજીની તારા પિતાની આજ્ઞા માથે ચડાવીને તું હવે આ અયોધ્યાનું રાજ કર, તને કોઈ પણ દોષ લાગવાનો નથી, તને કોઈ કલંક લાગવાનું નથી. ભરતજીને એમ થાય કે વંશ પરંપરા પ્રમાણે રાજગાદીનો અધિકારી જે સૌથી મોટો હોય એ જ વારસદાર હોય. રામ વારસદાર છે, મારાથી અપરાધ એ નિયમનો ભંગ થાય જ નહીં. એ અપરાધ થઈ ગયો એમ લાગે તો ભરતજીને સ્પષ્ટ કહ્યું છે, પિતા વંશ પરંપરા પ્રમાણે મોટાને ગાદી આપે, વારસદાર બનાવે, પણ પિતા સ્વયં કહીને ગયા હોય કે બસ ભરતને જ આપજો, રામને વનમાં જવાનું છે, તો બસ પિતાની આજ્ઞા છે, અને પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ છે, પુત્ર ધર્મ છે. માટે શિરધરી પિતાની આજ્ઞાને માથે ચડાવી લે, કંઈ ખોટું નથી, કોઈ અપરાધ નથી, કોઈ પાપ નથી, તારી કોઈ દુર્ગતિ થવાની નથી, અને સમજણપૂર્વક રાજાની પિતાની આજ્ઞાને માથે ચડાવી લે. રાજાએ રાજપદ જે જેનો માલિક હોય, જે જેની પાસે સંપત્તિ હોય, એ જ સંપત્તિનો અધિકાર બીજાને આપી શકે. એટલે તુલસીજીએ રાજાનું સંબોધન કહ્યું છે કે રાજ રાજ રજાયસ, રાજાની રાજ આજ્ઞા છે, અને એટલા માટે રાજ રજાયસ શિરધર રાયસ રાજપદ તુમ કહો દિનના. રાજાએ આ રાજસત્તાનો અધિકાર તમને જ આપ્યો છે ભરતજી, પિતા વચન માટે પિતાની આજ્ઞાનું પાલન કરવું જ રહ્યું, અને ફુર એટલે દ્રઢતાપૂર્વક પિતા વચન ફુર ચાહીએ, એને પ્રતિષ્ઠિત કરવું જોઈએ, એને સાચું કરવું જોઈએ, પિતાના વચનને ઉલ્લંઘન કરવું જોઈએ. જો પિતાની આજ્ઞા હતી, રામ અધિકારી હતા, છતાંય પિતાની આજ્ઞાનું પાલન કરીને રામ જો વનમાં ગયા હોય તો પિતાની આજ્ઞાનું પાલન કરીને તમારે રાજ સિંહાસન સંભાળવું જ જોઈએ. એવી રીતે દ્રઢતા કરી આપી છે કે રામે વચન પાડ્યું છે વનમાં જવાનું, તો તમારે પણ રાજગાદી સંભાળવાની, પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. નહીં ચાલે, ફરજ પાડી દીધી. એટલે કે મારે નથી જોઈતું રાજ. એક માણસે ઘર વેચ્યું, ગરીબ હતો બિચારો, પૈસાની જરૂર હતી, એને ઘર વેચી દીધું. પેલા માણસે ઘર નવું કરવા માટે તોડીને ખોદવા માંડ્યું, અંદરથી સંપત્તિ મળી. વેચાતું લેનારે કહ્યું, પેલો બિચારો ગરીબ હતો ને, લાવ એને બે તારું આ લઈ જા. એને બોલાવીને બતાવ્યું કે આ તારું લઈ જા, કે છે કે તમે વેચાતું લઈ લીધું ને, હવે મારું નથી, હવે તમારું છે. જો મારું હોત ને મને મળવાનું હોત તો તમારા કરતા પહેલું મને મળી ગયું હોત, પણ આ તમને મળ્યું છે એટલા માટે એના માલિક તમે છો. પેલો કે ના ભાઈ, આ ઘરનો માલિક તું હતો, તારી પાસેથી મેં વેચાતું લીધું છે, આ ધન તારી સંપત્તિ. આમ ધર્મનો કલહ કહેવાય, કે ધર્મ પાળવા માટે, કે ભાઈ આ હું ના લઉતા. પેલો કે મારા હકનું પણ નથી, તો કે મારા હકનું પણ, જેને કહેવાય ધર્મનો સંઘર્ષ. કોણ આ ધર્મને નિભાવે? પણ એમ રામે પણ ત્યાગ કર્યો છે, સત્તાનો પોતે અધિકારી હોવા છતાં. ભરતજીને પિતાએ વારસામાં આપ્યું છે, છતાં એનો ત્યાગ કર્યો છે, એ પણ અધિકારી છે. બંનેમાંથી એ કહી કે રાજ સત્તા મારે પેલા કે મારે જોઈતી નથી. આનું નામ છે ત્યાગ. ત્યાગથી ધર્મનું પાલન કરે એને ત્યક્તેન ભુંજીધા. ઉપનિષદના ઋષિઓ પણ કહે ત્યાગીને ભોગવી જાણો. રામે પણ ત્યાગ કરીને રામરાજની સ્થાપના કરી. ભરતજીએ પણ નંદીગ્રામમાં રહીને રાજસત્તાનો ત્યાગ કરીને અને અયોધ્યાની સેવા કરી છે. આમ બંને તરફથી જેને ધર્મ સંઘર્ષ કહેવાય, એવા ધર્મ સંઘર્ષની અંદર અયોધ્યાની રાજસત્તાને ખૂબ સરસ રીતે સેવા આપી.